દક્ષ લક્ષણી પર્વમાં આજે સાતમો દિવસ ઈચ્છા માત્રથી રહી તપ ધર્મની આરાધનાનો અવસર છે. પૂજ્ય ગુરુદેવ શિયામાં વ્યાખ્યા આપણે સાંભળી. આપણી એક મિથ્યા અભિપ્રાયમાં, સ્થૂળ બુદ્ધિમાં તપ એટલે જાણે બહારની શારીરિક ક્રિયા ઉપર છે. ધર્મ શું હોઈ શકે? ધર્મ એ જળ પૂદગલ અજીવ તત્વનું પ્રણમન છે કે ધર્મ એ આત્માનું પ્રણમન છે? અને આત્માના પ્રણમનમાં પણ એક નિર્મળ વિતરાગી પ્રણમન એ ધર્મ છે. જળની ક્રિયામાં તો જ્યાં અધર્મ પણ નથી, ધર્મનો તો ક્યાંય વાત જ નથી. પૂદગલમાં ન તો પાપ છે, ન તો પુણ્ય છે, ન તો મિથ્યા, કાંઈ જ નહીં. અને જો એમાં હોત તો આત્માને એનું ફળ, આનંદનું વેદન ક્યારેય ન આવે. આજે ગુરુદેવસિંહે જે આપણે પ્રવચનો સાંભળીએ છીએ કલશ ટીકાના, એ પણ કેટલા દિવસ છે ચાલે છે? 7 દિવસથી ચાલે છે. અને જે સાત ભયથી રહી છે એના શ્લોકોમાં સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા ચાલે છે, અને છતાં આજે ગુરુદેવસિંહે સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા ક્યાં સુધી લીધી? 3-4 પાના સુધી આખું. અને એમાં ક્યાં 3 બોલ લીધા ગુરુદેવસિંહ? નહીતર તો પહેલા બોલથી તે સતત નિસંક વર્તો થકો એ સદા આત્માને અનુભવે છે, દરેકમાં કોમન છે. છેલ્લી લાઈન સમ્યક દ્રષ્ટિની વાત ચાલે છે, અને છતાં આજે કઈ 3 બોલું? જાણે છે, માને છે અને વેદે છે. એમ નહીં થતું કહ્યું કે આ દરજ તો આવે છે, પાછી એની હું કરાવ? અરે, જુદા જુદા શબ્દો દ્વારા એવું ઘૂંટણ કરાવે છે કે આપણને એમ થવું જોઈએ એમના જ્ઞાનમાં એ ભાવો કેવા રમતા હશે. ને તે એક સમ્યક દ્રષ્ટિની જ વ્યાખ્યા ચાલે છે, એમાં કાંઈ જ ફરક નથી. ચલો, ભય જુદા જુદા આવતા હશે, પણ કોને છે એ શું છે એક, એ તો કોમન છે સમ્યક દ્રષ્ટિ. અને છતાં જુદા જુદા શબ્દોથી એ ફરી ફરીને વિચારવા જેવું છે. તત્વનું ઘૂંટણ કરવું પડશે, અને તત્વનું ઘૂંટણ રસ વગર નહીં થાય. ક્યારે ક્ષોક્ષમમાં ધારણામાં આવીને સંતોષ માનશું એ ઘૂંટણ નહીં થાય. આપણને એનો એવો રસાસ્વાદ જે મળું અન્યમાં હોય છે ને, કથા ને એ બધું હોય છે તેમાં એ લખો શું લખતા છે? પછી કઈ લખે? કથા ચાલે છે, તમે શું આવશો? રસાપાન કરવા, રસપાન કરવા. એમ અહીંયા તત્વોનું રસાપાન કરવાનું છે. એનું ખાલી સાંભળી લેવું કે યાદ નથી, અંતરમાંથી રૂચિમાં રસમાં એ ભાવ અંદરમાં આવવો જોઈએ કે આ ગુરુદેવસિંહ એક સમ્યક દ્રષ્ટિની વાત કરતા કેટલા પ્રકારથી એમાં જુદા જુદાથી કરે છે. અહીંયા તો આપણે પેલું તપ ધર્મની વ્યાખ્યા લઈએ. એમાં જો દરેકમાં પહેલી શરૂઆત થશે, સમ્યક દર્શન થયા પછી પહેલું જ્ઞાથી શરૂઆત થશે. પછી શું થાય છે? ચારિત્રની રમણતા. અને હજી શું લેવું છે? પછી ચારિત્રમાં ઘણો ઉદ્યમ કરવો. જો ચારિત્ર છે, હવે ચારિત્રમાં પણ એની ઉગ્રતા, તા ભલે 6-7 છે હજી, પણ હજી એમાં શું થાય છે? એની વૃદ્ધિ, એમાં તરતમ્યતા વધતી જાય. સમ્યક દર્શન છે, ચારિત્ર છે, અને ચારિત્રમાં પણ એવો પુરુષાર્થ વધે છે કે હવે ઈચ્છાઓ છૂટતી જાય છે અને આત્માની અસ્થિતિ કહીએ તો શુદ્ધિની વૃદ્ધિ થતી જાય. પ્રતપંતી ઇતિ તપઃ, ઈચ્છા નિરોધ તપઃ. પેલી નાસ્તિ સાથે છે કે ઈચ્છાનો નિરોધ કરવો, વૃદ્ધિ નહીં. આપણે શું કરતા જઈએ છીએ? ઈચ્છાઓની કેમ ઈચ્છા દબાવને વૃદ્ધિ કરીએ છીએ. શું કામ? એક શું કામ વૃદ્ધિ કરતા જઈએ છીએ? વિષયો જોવે છે એને, અને વિષયોની ઈચ્છાઓ સુખ ક્યાં લાગ્યું છે? વિષયોમાં. અને એથી એને મેળવવાની ઈચ્છાઓની શું થતી જાય છે? વૃદ્ધિ, જેને કે લાળ, મમતાની લાળ એ વધતી જાય છે. તો ઈચ્છા નિરોધ તપ નાસ્તી છે અને પ્રતપંતી તપ એ અસ્તિ. આગળ વાત આવશે. તો પેલું સમ્યક દર્શન, ચારિત્ર અને ચારિત્રમાં પણ એની ઉગ્રતા, અને એટલા માટે સમ્યક દર્શન વિના ચારિત્ર નહીં અને ચારિત્ર વિના આવું ઉત્કૃષ્ટ તપ હોતું નથી. ત્રણેય સમ્યક દર્શન, ચારિત્ર અને ઉત્કૃષ્ટ તપ. અને એમાં શું હોય છે, અનુકૂળતા હો કે પ્રતિકૂળતા, દશામાં સમભાવ વર્તે છે. ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં, અને ચક્રવર્તી વંદન કરવા આવે તો પણ એના પ્રત્યે કોઈ સારાપણાનું, અરે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. સરસ અન્ને મનને નહીં પ્રસન્ન ભાવજો. અને ન્યા તો ક્યાં સુધીની વાત લીધી, રજકણ કે રીધિ વૈમાનિક, કાંઈ જ ફરક નથી. ફરક તો છે જ ને, એક ધૂળ હોય રસ્તામાં પડી હોય અને વૈમાનિક દેવની રીધિ શું છે, જેને ગુજરાતીમાં કહીએ નીચેની લાદી હોય એની એક ટુકડાની કેટલી કિંમત હોય, અબજો નહીં હોય, તો ફરક તો છે કે નહીં? ફરક છે કે નહીં? કાચનો ટુકડો અને હીરો, સાચો હીરો, ફરક છે કે નહીં? અરે પૂતગલ તરીકે નહીં, ફરક જ નથી. પર્યાય દ્રષ્ટિએ આ ભાગ પાડ્યા છે બધા. આખું પર્યાય દ્રષ્ટિમાં વિવિધતા દેખાય છે અને વિવિધતામાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના છે, છે નહીં પણ શું છે, માત્ર કલ્પના. એક સમજી લેવું, હવાઈ મેલ હોય એના કેટલા રૂમ હોય કે એનું શું હોય, એ શું છે, સપનાની સુખડી મીઠી હોય કેવી હોય, એનું જેવ જ આપણે પરદ્રવ્યમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના છે, એઝ ગુડ એઝ એના જેવું છે. અનુકૂળતામાં ઠીક, પ્રતિકૂળતા અઠીક, એ એના જેવી, જેમ ગુજરાતીમાં બીજું કે શેખ ચલ્લીના, એમ પરદ્રવ્યમાં સુખ દુઃખ બુદ્ધિ માનવી કોના જેવું છે, એ શેખ ચલ્લીના વિશે. તો અહીંયા પ્રતિકૂળતામાં જેને સંભાવ વર્તે છે, સાક્ષાત મોક્ષનું કારણ એ ચારિત્ર દશા છે. 340 પાને ઉપરથી લાઈન, ચારિત્ર એટલે કે ચારિત્ર હશે એ પછી જ સમ્યક દર્શન પણ એનું મૂળ છે, પણ સમ્યક દર્શન હોય અને જો ચારિત્ર ન હોય, ઋષભદેવ 83 લાખ પૂર્વ સુધી એમ ન સમજવું, તીર્થંકર છે અને ગ્રસ્ત દશામાંથી પણ થઈ જાય ને, કોક ને તો થાય. એટલે મોક્ષ પહેલા, એ કેવળ જ્ઞાન પહેલા નિયમથી શું હશે, એ શ્રેણી ચારિત્ર ની, અને એ ચારિત્ર ક્યારે હશે, સમ્યક દર્શન હશે. તો એ સમ્યક દર્શન વિતરાગી, વિતરાગી સ્વભાવ દ્રષ્ટિમાં આવ્યો, જ્ઞાનની પર્યાયમાં આવ્યો, અને જે આનંદ આવ્યો એમાં લીન થવું, તેનું નામ ચારિત્ર છે. આવી ગયું ત્રણેય, આવી લિંક, વિતરાગી સ્વભાવે દ્રષ્ટિમાં સમ્યક દર્શન, પછી જ્ઞાનની પર્યાયમાં સમ્યક જ્ઞાન, અને પછી શું આવે છે એની સાથે, શું હોય છે, આનંદ. જે સ્વરૂપમાં જે આનંદ, એટલે સ્વરૂપના આશરે જે પર્યાયમાં આનંદ આવ્યો એમાં જ લીન થવું. 28 મૂળગુણના વિકલ્પ કે તપના 12 પ્રકારના અંતરબાહ્ય તપના વિકલ્પમાં, પૂજામાં તો ઘણા પ્રકારના, પછી ઉપવાસના બધા આવ્યા હતા ને, આટલા દિવસના ઉપવાસ હોય ને આટલા દિવસના પાણા હોય, એ બધા તે ભૂમિકાના વિકલ્પની વાત છે. વિકલ્પમાં રહેવું એ માર્ગ નથી, વિકલ્પથી ભેદ કરવો એ માર્ગ છે. ભૂમિકાનો વિકલ્પ હોય છે ને કોઈ જ ના નથી, પૂર્ણતા ન થાય ત્યાં સુધી ભૂમિકાનો વિકલ્પ હોય છે, પણ એ વિકલ્પમાં રહેવું એ વિતરાગ માર્ગ ન હોય. તો એ અહીંયા આનંદ આવ્યો, અને એ આનંદમાં લીન થવું તે ચારિત્ર, એ ત્રણ વાત થઈ ગઈ. હવે એનાથી એ ચારિત્રમાં પણ પછી આવ્યો શબ્દ, દર્શન જ્ઞાન અને ચારિત્ર પછી એમાં હવે શું આવ્યો, ઉદ્યમ વિશેષ પુરુષાર્થ. આ શું આવ્યું, હવે ઉપયોગની સ્થિરતા જામી જાય, વીર્યનું બળ સાથે આવી ગયું, એની ઉગ્રતા, પુરુષાર્થની ઉગ્રતા. દર્શન જ્ઞાન ચારિત્રતા આવી ગયા. હવે જે આનંદ પ્રગટ થયો છે એમાં ઉપયોગ વિશેષ વિશેષપણે લીન થતો જાય અને એવું પુરુષાર્થ બળ થાય છે. આ એનું નામ તપ છે. એના પછીનું ઉપવાસની વ્યાખ્યા કરે છે ગુરુદાસે. ઉપ અને વાસ, રાગથી રહિત થઈને સ્વભાવની સમીપ વસવું. આપણે ગાઈએ છીએ આ ગાથા, ક્યાંક આવે છે ને આવી કંઈક સમીપ વસવું, એવું પ્રતિકરણમાં સામાયિકના પાઠમાં સંયમ નિયમ અને તપ વિશે આત્મા સમીપ છે જે હને સ્થાયી સામાયિક તે હને. જો એક વિચારવું છે, સંયમ ધરતા, નિયમ કરતા, તપ કરતા શબ્દ છે ને એના અર્થમાં કોઈ પણ, આ તો ત્રણ નાપા, બાકી કોઈ જેને સમીપમાં આત્મા વર્તે છે. સમીપમાં કોઈ પર પદાર્થ કે કોઈ વિકલ્પ નહીં. મારે સંયમ કરવો છે તો શું કરવું પડે? છકાઈના જીવ, છકાઈના જીવ તો ગોતવા પડશે ને, પછી એની કરવી પડશે ને દયા. સંયમમાં કોને ગોતવા પડશે? સંયમમાં પાંચ ઇન્દ્રિયના ઇન્દ્રિયનો વિષય તો પેલા તો ઇન્દ્રિયને એના વિષયને પેલા જોઈને પછી દૂર કરવા. આ એક એના ઉપરથી કુંદકુંદ આચાર્ય બહુ સરસ સિદ્ધાંત એક આપણને અવ્યક્તપણે કહી દીધો. જો તારે આરાધના કરવી છે તો તારી પણતીની સમીપમાં આત્મા રાખજે. જે પણતીની સમીપમાં આત્મા નથી, જે પણતીમાં આત્માનું અવલંબન નથી, આશ્રય નથી, એ ક્યારે પણ આરાધના, સાધના, ઉપાસના થઈ શકવાની ન. હર એક પણતીની. તો અહીંયા ઉપનામ સમીપ વસવું અને એમાં ઉગ્ર પુરુષાર્થી આવી ગયું. દર્શન નામ સાથે હવે શેનું છે? પુરુષાર્થની હવે શું થઈ જાય છે? ઉગ્રતા. અને પુરુષાર્થ વીર્યની ઉગ્રતા થાય છે તો શું થતું જાય? તો શું થતું જાય? શક્તિની વ્યાખ્યા પ્રમાણે સ્વરૂપની રચના વધતી જાય છે પર્યાયમાં શુદ્ધતાની છે ને વ્યાખ્યા. વીર્યની શું વ્યાખ્યા છે? સ્વરૂપની રચનાના સામર્થરૂપ. તો જેમ જેમ વીર્યની ધારા પુરુષાર્થ આગળ વધે એમ નિર્મળથી નિર્મળ પણતીની એ રચના થતી જાય છે. અને 47 શક્તિમાં ઓલું આવે છે ને, 6 શક્તિનું એક ગ્રુપ આવે છે ને, ભાવ અભાવ, એમાં શું આવશે? આ જેમ જેમ વધતા જાય છે એમાં શું આવે? એ 6 માંથી કઈ આવશે? અભાવ ભાવ. જે વિશેષ શુદ્ધતાનો વર્તમાનમાં અભાવ છે એ પ્રગટે છે એનું નામ ભાવ અભાવ. એમાં 6 છે ને, ભાવ અભાવ, ભાવ અભાવ, અભાવ ભાવ, ભાવ ભાવ, અભાવ અભાવ. તો ભાવમાં તો છે છે, અભાવમાં અશુદ્ધતાનો અભાવ. પછી એ રીતે વિચાર તો જે ભાવ છે એનો અભાવ થશે. ભાવ છે એટલે કોનો છે? કોણ છે? રાગ દ્વેષ મોહ છે કે વિતરાગતા છે? તો વિતરાગતાનો અભાવ. ભાવ અભાવ શક્તિ છે ને, વાંધો નથી ને એને છે. તો ભાવ અભાવ તો ત્યાં ભાવ કોણ લેવો છે? રાગાદી વિભાવ લેવા છે કે તે ભૂમિકાની સુત્તા લેવી છે? સુત્તા. અને સુત્તાનો શું થવાનો છે? થશે વર્તમાન અલ્પ શુદ્ધતા છે એનો અભાવ થશે. પણ એ અભાવ થઈને અશુદ્ધતા નહીં થાય, જે વિશેષ શુદ્ધતાનો અભાવ છે એની પ્રગટતા થશે. અને એટલા માટે જાણે ભાવ અભાવમાં સંવર છે એ છૂટશે અને વિશેષ શુદ્ધતા અભાવ છે એ નિજરા પ્રગટ થશે. અને પછી ભાવાભાવમાં શું છે? જે ભાવ છે એ હવે કેવા રૂપે રહેશે? ભાવ તો જાણે મોક્ષ થયો એ ભાવ ભાવ રૂપ જ રહેશે. અને જે અશુદ્ધતાનો અભાવ થયો એ હવે કેવો થવાનો છે? અભાવ જ રહ્યા. તો એ અહીંયા આપણને. તો ફરીથી કે સ્વભાવની સમીપ વસવું અને પુરુષાર્થી ઈચ્છાનું ઉત્પન્ન ન થવું અને આનંદના પ્રતપનમાં થવું તે તપ છે. નાસ્તિ ઈચ્છાનું ન થવું. કઈ ઈચ્છાનું? સારી કે ખરાબ? કઈ ઈચ્છાનું ન થવું, સારી કે ખરાબ? એ બધું બોલી તો બહુ લઈએ છે. તો અહીંયા સ્વાધ્યાયમાં ઈચ્છા એ સારી છે ખરાબ? સ્વાધ્યાયની પૂજાની ઈચ્છા સારી છે ખરાબ? સારી છે કે ખરાબ? અહીંયા ઓપ્શન, ઓલું ઓબ્જેક્ટિવ હોય ને એમાં યશનો જ ખાલી ટીક જ કરવાનો હોય, લાંબુ વિસ્તાર નથી કરવા આપણે જીવનમાં. શુભ રાગને ઈચ્છા, એ કોઈ પણ ઈચ્છા, શુભ રાગની ઈચ્છા પણ સારી નથી, એ યથાર્થપણે સ્વીકારનાર સ્વભાવમાં જ હશે અને સ્વચ્છંદી હશે એ અશુભમાં જ હશે. મારે આત્માર્થી થઈને થવું છે. જે શુભનો નિષેધ કરે છે એ આત્માર્થી, શુભાશુભ બે થી છૂટીને પોતાના અનિચ્છક કહ્યો પરવી એ સ્વભાવમાં પોતે પહોંચી જાય. બાકી ઈચ્છા શું, ક્યાં ઈચ્છત ખો વત સભે હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ હો મિટે અનાદિ ભૂલ. કોણે લખ્યું? કૃપાળુ દેવનું એ વાક્ય, ક્યાં ઈચ્છત ખો વત સભે, પોતે હિન્દીમાં બનાવ્યું છે. બુજે તું ઈચ્છા શું કરે છે? ઈચ્છા કરીને તો ખરેખર સુખની ઈચ્છા સુખનો અભાવ કરે છે, બીજાની તો નહીં પણ કોની ઈચ્છા? સુખ. કારણ કે ઈચ્છા સ્વયં શું છે? દુઃખરૂપ છે. ક્યાં ઈચ્છત ખો વત સબે હે ઈચ્છા દુઃખ મૂળ, દુઃખનું મૂળ. કારણ કે કોઈ પણ વિષય તરફની ગતિ પહેલા ઈચ્છા થાય છે, મેળવવા તરફ ગતિ થાય છે, મૂળ ઈચ્છા છે. જબ ઈચ્છા કા નાશ હો મિટે અનાદિ ભૂલતા. અહીંયા ગુરુદેવ સી લીધું, ચાલો એક સરસ પછી લીધું. એના પછીના ચારિત્ર એટલે શું? ચારિત્ર સ્વરૂપે ચરણમ ચારિત્ર, એની વ્યાખ્યા ચરવું. ગુરુદેવસીનો એટલે ચરવું એટલે શું? આનંદમાં રમવું છે ને, ભાવાર્થ. ભાવાર્થમાં પછી ત્રીજી લાઈન, ચરવું એટલે શું છે? આનંદમાં રમવું. ક્યારે વિચાર આવો કર્યો છે? ગાય ભેંસ ચરે છે, ચરે છે એટલે શું છે? ઘાસ આદિ ચરે છે ને, એમાં એને શું મળે છે? આનંદ લાગે છે. અને એ ચરવામાં એવો આનંદ લાગે છે કે એ કાળ ક્યાં વયો જાય છે, ગામથી ક્યાં કદાચ દૂર વયા જશે એ પણ ખબર રહેતી, એમ અહીંયા આનંદનું ચરવું, આનંદનું ભોજન લેવું. અને એટલા માટે સમયસારમાં છે ને, નાની મુનિરાજ કેવા હોય? નિત્ય ભોજી. એટલે ક્યારે? દિવસના લે કે રાતના લે? નિત્યાનંદ ભોજી ક્યારે લે? આપણે ન રે નિરંતર. શું રાતના તો આપણે નહીં, અને આ પર્વમાં તો આપણે તો એક ઘણા એક દિવસ એક ટાણા કરે, ઉપવાસ કરે. મુનિરાજ જ્ઞાની ક્યારે ભોજન કરે? નિત્ય. રાતના પણ કરે? રાતના પણ કરે. નામધારી જૈન પણ રાત્રિ ભોજન ન કરે. જળના સંગમાં જળ જેવા ન થવું. શું થઈ ગયા છે? જળના સંગમાં, જેમ બારમાં કે જેવો સંગ એવો, એમ ચોવીસે કલાક જળ પૂતગલ સિવાય કઈ વિચાર્યું જ નથી આપણે. એટલે ભોજનની વાત આવે ત્યાં નજર ક્યાં જાય છે? બાયની, ખાવાની. અરે એક અતિન્દ્રિય આનંદનું ભોજન લેજે, ભોજન કર્યું કે ન કર્યું ઈચ્છા નહીં આવે. એક અતિન્દ્રિય આનંદનું જેને ભોજન થયું છે કે બાયનું ભોજન આજે લીધું છે એ તો નહીં, નથી લેવું એવો પણ વિકલ્પ નહીં આવે. અરે સ્પર્શ રસ ગંધ વર્ણ ક્યાં દેખાય છે આપણને? પૂતગલમાં. કારણ કે અમે ભણ્યા છીએ, એમાં લખ્યું જ છે પૂતગલમાં. અરે આત્માનો સ્પર્શ, અનુભવ એટલે આત્માનો સ્પર્શ છે, આત્માના આનંદનો રસ છે, વિતરાગતાની સુગંધ છે અને ચૈતન્યનો રંગ છે. બધું તને લાગુ પડે એમ છે. ખાલી પૂતગલ જળમાં છે એવું નથી, પણ એ વાતની અંદર તરફની કોઈ દી એક વિચારણા પણ નથી થઈ. પૂતગલ જળ અજીવના સંગમાં, એની જ વિચારણામાં, એનમાં જ અટકીને આવું એક મહાન નિધાન ભરેલું છે એને આપણે વિસ્મત થયા. અરે ચૈતન્યનું વિસ્મરણ, એનું નામ તો ભાવ મરણ છે, બીજું શું હોય શકે? તો એ અહીંયા વાત ગુરુદેવસે સરસ છે. અને જો ફરીથી ચારિત્ર જે છે ને એમાં ઉગ્રતામાં શું વાત લે છે? શુદ્ધ ઉપયોગને રોકીએ છે. શું કરે છે? શબ્દ છે ને પછી ચારિત્રાર્થ જે ઉદ્યમ છે ને એમાં નીચેથી બીજી લાઈન, ચારિત્રમાં શુદ્ધ ઉપયોગને રોકીએ છે. જેટલું જેટલું એમાં સ્થિરતા થતી જાય છે, આ એટલું એટલું તપની ધારા એમાં એ પ્રગટ થતી જાય છે. અને આ રીતે જો છેલ્લે લઈએ 341 પાને છેલ્લું પેરેગ્રાફ, શુદ્ધોપયોગમાં સદુપયોગ ને ચારિત્ર માં રોકવો છે. ફરીથી જેમ જેમ ગુણસ્થાન વધે છે એમ શું શું થાય, એક ફરીથી ચોથા ગુણસ્થાન થી વિચાર કરીએ. જેમ જેમ ગુણસ્થાન વધે છે એમ શું થતું જાય છે, શ્રદ્ધાનું કામ તો થયું છે, હવે ચારિત્ર માં ઉપયોગ વારંવાર સ્વભાવ તરફ આવે છે અને વધારે રોકાય છે. ચોથે ગુણસ્થાને પાંચમે અને સાતમે છઠ્ઠે સાતમે શું ફરક છે, ચોથે ગુણસ્થાને ક્યારેક સુધોપયોગ થાય અને એનો અલ્પકાળ, પાંચમ ગુણસ્થાને બેનું ડ્યુરેશન કેવું થાય છે, વધતું જાય, ફ્રીક્વન્સી વધતી જાય અને સ્થિરતાનો કાળ પણ વધતો, અને મુનિદશામાં તો શું થાય છે, દિવસના હજારો વાર અરે ઉપયોગ બાર ગયો ન ગયો ત્યાં પાછો આવી જાય અને એની પણ સ્થિરતાનો એ ભાવ. તો એનું નામ તો ઈચ્છા ઉત્પન્ન ન થઈ અને શુદ્ધ ઉપયોગ ચારિત્રમાં રોકવો. જો પણતીની વાત નથી, હવે કોની વાત ચાલે છે, ઉપયોગની, રમણતાની અંદરમાં. અને કેવી રીતે ઘણા બળપૂર્વક રોકવો, એ શું આવી ગયું, પુરુષાર્થ, વીર્યની. બધા સાથે જ વીર્ય છે પણ વીર્યની પણ ધારા હવે કેવી થતી જાય, ઉગ્રથી ઉગ્રતર વધતી જાય છે. જેમ ચારિત્રમાં વધે છે એમ સ્વરૂપની રચના કરનાર પુરુષાર્થ વધતો જાય, તેને જૈન ધર્મમાં ઉત્તમ તપ કહેવામાં આવે છે. એ વિષય લઈને હવે આપણે થોડું ગુરુદેવસિંહ જે વિષય લીધો એના ઉપર આપણે આવીએ. 80 પાનું આજનું પ્રવચન, 80 નંબરનું પાનુંમાં લાસ્ટ લાઈન, કલશામૃત ભાગ 5મો, આનંદનો અંશ વેદનમાં આવે એને અહીંયા સમ્યક દ્રષ્ટિ અને ધર્મી કહે છે. મેળો શબ્દ ફરીથી દરરોજ ગુરુદેવ શિષ્યના ઉપર, પેલા તો કોની વ્યાખ્યા કરે છે, સમ્યક દ્રષ્ટિ, અને એમાં પણ કઈ વાત લે છે, આનંદનું વેદન. ક્યાંય પણ એમ ના સમજી લેવું, થોડું ઘણું નવ તત્વ ને સાત પદાર્થ ને એને દેવશાસ્ત્ર ગુરુને માની લીધા એટલે સમ્યક દ્રષ્ટિ. બાકી ઘણા તો ગુરુદેવસિંહના સમયમાં શું અભિપ્રાય રહેતો હતો, જેટલા જૈનમાં જૈનમાં એ બધા સમ્યક દર્શન તો લઈને આવ્યા જ છે. થોડુંક શાસ્ત્ર ભેણાઈ આપણું શું છે, સમ્યક જ્ઞાન છે, અને વ્રતાદિ લે એટલે આપણું શું થઈ ગયું, નહીં એવું નહીં. એક વિચાર આવે છે, ક્યારે એક સત્પુરુષ ન મળ્યા હોત તો આવા અભિપ્રાયમાં આપણે જ ખૂચેલા હોત. એક સત્પુરુષના યોગમાં એવા પ્રશ્નો, સ્થૂળ પ્રશ્નો, અભિપ્રાય તો સહેજે છૂટી ગયા. સૂક્ષ્મ પણ ભેણ પહેલા છે, પણ આમ સ્થૂળ રૂપે તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે, સુવ્રાગથી ધર્મ ન થાય, એ બધા જે અભિપ્રાયો છે સહેજે એક વિકલ્પાત્મકમાં એક છૂટી ગયા છે. સેના કારણે? એક સત્પુરુષના યોગમાં એક અલ્પ પણ અભ્યાસ કરતા એ ભાવ એવા દ્રઢ થઈ ગયા કે કોઈ મુમુક્ષુને અડધી રાત્રે ઊંઘમાં પૂછો તો એ જ જવાબ આવશે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને. નહીતર એક કલ્પના નથી આવતી કે એ ગુરુદેવસિંહના જમાનામાં સાધુ ભાઈથી વેશ ધારણ કર્યો હોય અને છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન કરે એ વાત અંદરમાં સ્વીકારવામાં ન આવી. આ આખું અહીંયા એક અદભુતતાથી ગુરુદેવસિંહ દરરોજ વેદનથી તું ઓળખજે, ભૂમિકાના વિકલ્પથી નહીં, વેદનમાં થાપ નહીં ખાઈએ. કોઈ વસ્તુ ખાધી, ગળી લાગી, નિશ્ચિતપણે આપણે શું કહેશું, ચલો આપણી આંખ બંધ કરી દીધી, કોઈએ મોઢામાં એક વસ્તુ નાખી, ગળી લાગે, આપણે શું કહેશું, કદાચ લીંબુ હશે કે મરચું હશે, નહીં આપણે જોઈ તો નથી. એ કેવું એક વેદનની કેટલી એક નિશ્ચિતતા હશે કે પદાર્થ એ ગેળો છે તો શું હશે, સાકર કે ગોળ એ ફરક પડે, પણ એક નિશ્ચિતતા તો આવે છે કે નહીં. અરે એ વેદનની નિશ્ચિતતા, એમ અંતઇન્દ્રિય આનંદનું વેદન, એ નિશ્ચિતતા એ કોણ છે, એ સમ્યક દ્રષ્ટિ છે. હવે એની વાત લેવી છે, અધિકાર કયો છે, વાંધો ને, આ તો બહુ જ રિપીટ બધું પુનરુક્તિ એલાઉડ નથી ને, જો ગુરુદેવ શ્રી એના માટે 81 નંબરના પાનાની પહેલી લાઈન જોઈએ, નિજરાની ત્રણ પ્રકારે વ્યાખ્યા કરે છે. પૂર્વના કર્મ નિજરી જાય છે, અશુદ્ધતા થોડી હોય એ પણ ગળી જાય છે, અને ત્રીજું શું છે, શુદ્ધતા પણ વધી જાય છે. આવી ગયા ત્રણ શબ્દો. એમાં ત્રણ વ્યાખ્યામાં એક કઈ છે, દ્રવ્ય નિજરાની, અને બીજી બે છે એ કઈ છે, ભાવ નિજરાની, એક અસ્થિરૂપની અને એક નાસ્તી. આ રીતે ત્રણ પ્રકાર વ્યાખ્યા. એક, પૂર્વ કર્મ નિજરી જાય છે, એ કોની વ્યાખ્યા આવી, દ્રવ્ય નિજરાની. પૂર્વ કર્મ નવા વર્તમાન, નવાનું શું થયું, નવાનું આ તો પૂર્વની વાત કરી, અરે સંવર થઈ ગયો છે એને નવા કર્મને હવે આવવા દેતો, તો હવે જે પૂર્વના છે એની હવે વાત છે. સમયસારમાં બહુ સુંદર આવી વાત છે, સંવર કહે છે કે હું ઉભો છું, નવા કર્મને આવવા નહીં દઉં, અને નિજરારૂપી અગ્નિ છે એ જૂના કર્મને હવે બાળવાનું શરૂ કરી દે. જેમ બારમાં પણ ઓલું હોય ને, દુશ્મનનું સૈન્ય આવે તો પેલા શું કરે, એને અટકાવે, અને એના ઉપર પછી ધીરે ધીરે એને પાછા. એમ અહીંયા સંવર કહે છે હું મારું બરોબર કામ કરું છું, નવા કર્મને હું આવવા નહીં દઉં. તો નિજરાઈ શું કરે છે કે પૂર્વના કર્મ એ ધીરે ધીરે નિજરે છે. એક વાત એ દ્રવ્ય નિજરાની. એ સમયે હવે અસ્થિ નાસ્તિ, અશુદ્ધતા થોડી હોય એ પણ ગળી જાય, ગળતી અશુદ્ધતાનો ધીરે ધીરે એ કસાયો જે છે ધીરે ધીરે અનંતાનું બંધી ગયા, અપ્રત્યાખ્યાની ગયા, પ્રત્યાખ્યાની હવે સંજલન પણ જતા જાય, એ નાસ્તિથી નિજરા, અને અસ્થિથી શુદ્ધતા વધી જાય છે, વધતી જાય. શુદ્ધતા થઈ શું હતું, સંવર, અને વૃદ્ધિ થાય શું છે, નિજરા, અને પૂર્ણતા થશે એનું નામ મોક્ષ છે. તો અંતરદ્રષ્ટિમાં પૂર્ણ શુદ્ધતાના સ્વભાવનો આદર, આ એનાથી શુદ્ધતા વધતી જાય છે. પૂર્ણ શુદ્ધ સ્વભાવનો પૂર્ણ સ્વીકાર, પૂર્ણ એમાં એકાકારપણું, એ શું છે, એ મોક્ષ છે. પૂર્ણ શુદ્ધ સ્વભાવનો અપૂર્ણ આશ્રય, અપૂર્ણ શુદ્ધતા એ માર્ગ છે, અને પૂર્ણ શુદ્ધ સ્વભાવનો અસ્વીકાર એ બહિરાત્મકપણું છે. વિષય એક જ રહેશે. પૂર્ણ શુદ્ધ સ્વભાવ છે એનો અસ્વીકાર બહિરાત્મકપણું છે. વિષય તો પૂર્ણ, પણ એના આશ્રયમાં શું રહી ગયું છે, અધુરાસ રહી ગઈ, તો અંતરાત્મા છે. અને પૂર્ણ સ્વભાવનો પૂર્ણપણે આશ્રય અવલંબન થયું તો એ પૂર્ણ વિતરાગતામાં એ પરમાત્મા છે. તો અહીંયા નિજરા જો એના પછીની જ પેરેગ્રાફમાં પણ ગુરુદેશ લીધું, કર્મનું જરવું, અશુદ્ધતાનું ગળવું એ નાસ્તિથી, અને શુદ્ધતાની વૃદ્ધિ થવી તે અસ્થિ નિજરા કહેવાય છે. અને આવું ક્યારે કોને હોય, આવું કોને હોય, એની પછીની લાઈન, નિત્ય ધ્રુવને દ્રષ્ટિમાં લઈ અને જેને તેનું વેદન કર્યું છે. જે ફરી ફરી વજન ક્યાં આવે છે, બહુ જ જરૂરી છે વેદન. આ તો થોડાક શુભભાવના આદિ કરી લીધા એટલે અમે શું કરી લીધી, કર્મની નહીં. કાલ સુગંધ દશમી હતી ને, હવે તો પદ્ધતિ નથી, પણ સુગંધ દશમી દિવસે શું કરતા, બધું ધૂપ ક્ષેપણ કરે ને. આમાં શું પૂજામાં આપણે ધૂપની કરતી વખતે શું બોલીએ છીએ, મંત્રમાં શું બોલાય, અષ્ટકર્મ, અને વધારે ધૂપ નાખે તો અષ્ટકર્મ જલ્દી, એના માટે બોલીએ તો છીએ આપણે બધું. કેવી એક ભાવનાની પાછળ ક્રિયાનો આગ્રહ થયો અને ભાવના છૂટી જાય છે, શું થાય છે, આ બધું શેના માટે છે, જે વસ્તુ અષ્ટદ્રવ્ય હોય છે એ બધું શું હોય છે, ભાવનાની નિમિત્તે હોય છે, ભાવનાની વૃદ્ધિ ભાવનાને માટે. પણ ભાવના છૂટી ગઈ અને શું રહી ગઈ છે, કોરી ક્રિયા રહી ગઈ. પેકિંગમાં વસ્તુ લાવ્યા અને વસ્તુ ભૂલીને પેકિંગ હાથમાં રાખ્યું છે. જીવનમાં એક પ્રકાર ભાવનાથી રહિત લુખી ક્રિયા, એનાથી કાંઈ જ થવાનું નથી. આ એક ભાવના કરવા જેવી છે કે એક વેદનમાં લઈને, અરે મારા ભાવમાં એક એક પણતી વખતે, એક એક સમયે મને મારો શુદ્ધાત્મા હાજર હોય, મારી એક એક પણતીમાં એનો અવલંબન, એના દર્શન હોય, એનો આશ્રય હોય, એનું નામ સાધક દશા છે. સ્વભાવને ભૂલીને એક પણ કાર્ય કર્તવ્ય નથી. સ્વભાવને ભૂલા આકૃતાનું વેદન છે. તો જીવનમાં અહીંયા આપણને ગુરદેશી વાત લે છે. ચલો એનાથી આગળ જો એ આંખોની વાત કરી ફરીથી નિજરા અશુદ્ધતાનું ગળવું, કર્મનું જરવું અને શુદ્ધતાની વૃદ્ધિ, એ કોની વાત આવી? જ્ઞાનીની, નિજરાની. હવે એની સામે આપણને શું થાય છે એના પછીના પ્રે અનાદિથી અજ્ઞાની એની છેલ્લી બે લાઈન એ પહેરેગા. આપણને શું થાય છે? કર્મનું બંધન થાય. જ્ઞાનીને શું થાય છે? કર્મની નિજરા. આપણને શું થાય છે? કર્મનું બંધન. પછી એને શું થાય છે? અશુદ્ધતાની હાની, ગળવું થાય છે. અને આપણને શું થાય? જો સામ સામે ગુરદેશી વાત લીધી છે અને એને શું વધે? શુદ્ધતા વધે છે. અને આપણને શું વધે? અધર્મ વધે છે. આવી વિપરીતતા છે આપણને. શેના કારણે? મિથ્યાત્વના ફળમાં શું થાય છે અને સમ્યક દર્શનના ફળમાં શું થાય, બે વાત આપણને બતાવી. એના પછી ન લઈએ, નિર્ણય કયો હતો ને એ પેરેગ્રાફ લઈએ. એમાં બીજી લાઈન, પહેલા વિકલ્પ સહિત આવી ચીજ આવી છે એવો નિર્ણય હોય, એની ના નથી પૂર્વ ભૂમિકામાં એ નિર્ણય હોય, પણ એ વાસ્તવિક નિર્ણય નથી. વાસ્તવિક નિર્ણય કોને કહેવાય? વેદન પૂર્વકનો નિર્ણય. આનંદના વેદન પૂર્વક આત્મા આનંદમય છે એવો જે વિશ્વાસ આવે, એવો જે નિર્ણય આવે, એનું નામ યથાર્થપણું છે. સાકર ગળ્યો સ્વાદ આવે તો સાકર ગળી છે એવો યથાર્થ વિશ્વાસ આવશે. તો પેલા હોય છે, પેલા જયારે પણ પૂર્વ ભૂમિકા છે, જેમ આપણને કોઈ વડીલો આપણે કીધું હોય કે સાકર ગળી છે, તું ચાખ, તું આ ચાખ તને ભાવશે, તો પેલા તો એના વિશ્વાસે હોય. પણ જયારે આપણે સ્વાદ લઈએ અને આપણને ગમે છે તો એ શું થાય છે? એ યથાર્થ વિશ્વાસ અને નિર્ણય. એમ પૂર્વ ભૂમિકામાં ગુરુ ગમે, શાસ્ત્ર અભ્યાસથી મનના સંગમાં એ નિર્ણય હોય છે, પણ એ વાસ્તવિક નિર્ણય નથી. તો ક્યારે થાય વાસ્તવિક? એના પછી એક લાઈન છોડી, અનંત ગુણની સંખ્યાના દરેકનો અંશ વ્યક્તપણે વેદવામાં આવે. મળે છે શબ્દ ફરીથી? શેમાં આવે છે? શક્તિરૂપે તો છે જ, હવે શેમાં આવે છે? વ્યક્તપણે વેદનમાં. અને એનાથી સિદ્ધ શું થયું? શક્તિરૂપ સ્વભાવનું અવલંબન હોય અને વ્યક્તપણાનું વેદન હોય. અવલંબન જુદું છે અને વેદન જુદું છે. વેદન કોનું હોય શકે? ક્ષણિકનું વેદન અને નિત્યનું અવલંબન. નિત્ય છે, શાશ્વત છે, જે ટકતો ભાવ છે એનું શું હોય? હંમેશા અવલંબન હોય. અને વેદન કોનું હોય? પ્રગટ થયેલી નિત્ય અનિત્ય એવી દશાનું, ક્ષણિકનું એ વેદન છે. તો દરેક અંશ વ્યક્તપણે વેદનમાં આવે છે. જો સરસ એના એ જ વાતને 81 પાને નીચેથી ત્રણ લાઈન, 81 પાને, જેને પ્રતીત અને અનુભવ થઈને વેદન થયું છે. ફરીથી ક્યાં આવે છે? અને આપણે વેદન ઉપર તો વિચારતા જ નથી. કેમ નથી વિચારતા? છેને એક સમયનું એટલે નથી વિચારવું. વેદન માટેનો પુરુષાર્થ છે, અવલંબન માટે એની ગૌણતા છે. અને એ પ્રવચન જો સાંભળવું હોય તો ગુરદેશનું છે, મલાડની જન્મજયંતિ વખતે પૂજ્ય બેનસીના વચનામૃતના નંબર 201માં. વેદનમાં ક્યારેય પણ પર્યાયને ગૌણ કરી શકશો નહીં. વેદનમાં તો પર્યાય જ હોય છે, અવલંબનમાં એનો ગુણ છે, ત્રિકાળી દ્રવ્યનું. કારણ કે વેદનમાં કોનું છે વેદન? ફરીથી દ્રવ્યના લક્ષે પર્યાયનું વેદન, અને એને પછી આપણે કહીએ મને આત્માનું વેદન. ખરેખર તો વેદન કોનું છે? ત્રિકાળી સામર્થ્યનું છે કે એનું લક્ષ્ય છે? ત્રિકાળીના લક્ષે વર્તમાન પર્યાયનું વેદન છે, એને પછી એમ કહેવાય મને ત્રિકાળીનું વેદન. ત્રિકાળીનું તો અવલંબન હોય અને વેદન
પર્યાયનું તો વેદનમાં ક્યારેય પર્યાયને ગૌણ કરી શકાય નહીં, કારણ કે વેદન પર્યાયનું હોય છે. તો એ વાત છે, અને એ વાત તો ગુરુદેવસિંહ અલિંગરણના 20માં બોલમાં આ બનેલી એક વાત છે. રાજકોટમાં ગુરુદેવસિંહ બિરાજમાન હતા અને પ્રવચન ચાલતા હતા ત્યારે અલિંગરણ ઉપર લીધા. તો અલિંગરણના છેલ્લા 3 બોલ છે ને, 18, 19, 20, એમાં 18, 19માં કોનો છે? પર્યાય અને પર્યાય ભેદ અને ગુણ ભેદ બેનો નિષેધ. પછી 20માં કોની વાત છે? 20માં બોલમાં વેદનમાં જે આવ્યો એને આત્મા કીધો. શું છે? એક બાજુ આપણે ઘણી વાર શું, આત્મા એટલે કોણ? ટીકાળી જેનું અવલંબન, અને ન્યાસ શું લીધું છે? વેદનમાં આવ્યું. એક ભાઈઓને એટલે ઓડિયન્સમાં એમ હતું કે ગુરુદેવ આમાં શું કહેશે, કારણ કે ગુરુદેવની શૈલી હંમેશા કેવી હોય છે? દ્રષ્ટિ પ્રદાન. અને અહીંયા કોને આવ્યું છે? અને એ ગુરુદેવ, અરે વેદનમાં તો આનંદની એ પર્યાય જ હોય છે, અને અમારે તો જેટલું વેદન એટલો આત્મા. જેમ સમુદ્રમાં પાણી કેટલું પીધું એટલું પાણી બીજું તો છે, પણ મારું પ્રયોજન શેનાથી હતું? એમ અહીંયા મને જેટલો આનંદ એટલા માટે. જો આચાર્યોની આ જ્ઞાનની લીલા છે, રમત છે. આશ્રયમાં પૂર્ણપણે એકરૂપ અભેદ આત્મા, એમાં પર્યાય ભેદ તો નહીં, ગુણ ભેદ પણ ન. પણ જ્યારે વેદનની વાત આવે છે, અંતે તો શું છે? દ્રવ્ય સ્વભાવનો આશ્રય લઈને શું કરવું છે આપણે? વેદન, આનંદનું વેદન જોવે છે. અને તો એ વેદનમાં તો પર્યાયની જ એ મુખ્યતા હોય છે. તો અહીંયા ચલો ફરીથી વાંચી લઈએ. પ્રતીત અને અનુભવ થઈને વેદન થયું છે એને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહે છે. અને છેલ્લે રૂપિયામાં તો કઈ ના આવે. હવે જો સરસ ગુરુદેવ સિદ્ધાંત, આ બધું ગુરુદેવસી તો કે, પણ જરા ગળે ઉતરવું નહી, એ તો મહાપુરુષ છે એટલે હાથો પાડી દઈએ છે. પુણ્યને લઈને શું ભેગા થયા છે? એક બહુ જ વિચારવા જેવું છે, ગુરુદેવસિંહની દ્રષ્ટિમાં રિયલી આવું હતું કે ખાલી શબ્દ પ્રયોગ છે? બહુ જ વિચારવા, કોઈ પણ પ્રવચનમાં એ દ્રષ્ટિ આખ્યનો પલટો થયો છે તો પૂદગલ સિવાય કાંઈ જ એમને દેખાતું નથી. અને આ મો બુદ્ધિએ એકમાં ઈષ્ટ અનિષ્ટના ભાગલા પાડ્યા છે. જેમ ગુરુદેવસિંહ કહેતા ને, નારદનું કામ શું હોય નહી, ગુરુદેવસિંહ માટે ગાયન ગાય એટલે કડી એમને નાટકમાં જોતો, બ્રહ્મા સુત હું નારદ કહાઉં, જ્યાં હોય સંપ ત્યાં હું કુસંપ કરાવ. એ મોહ ઈ શું છે? ગુજરાતીમાં કહીએ નારદ વેળા કરાવે છે. જ્ઞેય હોવા છતાં એમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરાવે છે. તો એ આપણને ધૂળ ભેગી થઈ છે ત્યાં કાંઈ પુરુષાર્થી તે મળે નહીં. ચલો એક છેલ્લે ખાલી થોડુંક જ લેવું છે, 82 પાને આપણે લઈએ. જો 3 બોલ ફરીથી લીધા છે, પહેલો જ પેરેગ્રાફ છે ને, આ તો અનંત પુરુષાર્થ છે. એમાં નીચેથી 3 લાઈન, પૂર્ણાનંદ સ્વરૂપ છે તેનું જ્ઞાન કરી, પ્રતીતિ કરી, અને ચારિત્ર એટલે વેદનનો અંશ. જો ફરી ફરીને ગુરુદેવસિંહ ફરીથી સેના પર વજન આપે છે, વેદન મને અનાકૂળતાનું વેદન નથી તો સમજી લેવું મેં કાંઈ જ કર્યું નથી. અને આકૂળતાનું વેદન છે ત્યારે તો હું વિષય બદલાયા કરું છું. કોઈને એમ થાય અમને તો સુખ જેવું લાગે છે ને, અરે જો લાગતું હોય તો વિષય શું કામ બદલે છે? અને વિષય બદલે છે. એક ડોક્ટરથી બીજા ડોક્ટર સાહેબ શું કામ ગયા? કે જે પ્રયોજનથી નિરોગ થવા ગયા એ ન થયું એટલે બદલાવવો પડે છે ને. તો સુખનું વેદન એ પ્રયોજન છે, નથી મળતું તો વિષય બદલાવે છે. અને એનાથી ચાલો એમાં સરસ છે, ધર્મ ચીજ બાપુ મોંઘી અલૌકિક છે. હા, એની દરકારે ક્યાં છે? કોને માટે આ શબ્દો છે? જીવોને ક્યાં પડી છે? વાત તો ધર્મની કરવી છે અને એની દરકાર ક્યાં છે? 24 કલાકના જીવનમાં ક્યાં એના માટે શું કરીએ છીએ? ટાઈમ સ્લોટ કહેવાય છે ને, આત્માના હિતને માટે કેટલો ટાઈમ સ્લોટ આપ્યો? એ તો ઠીક છે, પર્યુષણ ખાલી 10 દિવસ પૂરતા છે, લાંબા હોત તો હજી એમાં પણ. આ બહુ જ આપણા માટે છે, ક્યાં પડી છે, દરકાર ક્યાં છે? આ દુનિયાના બહારના મોટપમાં એમને એટલે શું? એમને એમ એટલે શું? અરે જેમ કીડા કાગરાના મરણ હતા ને એના જેવા છે. આપણે અહીંયા ભલે આપણી અધિકતા માનતા હોઈએ, જે ભૂતકાળમાં એવા જે મરણ હતા, દુઃખને શરણ થઈને મરણ કર્યા, એવા એમને એમ અહીંયા મરણ છે. આ મનુષ્યભાવ મળીને કાંઈ આપણે એવું સાર્થક મનુષ્યપણાને શોભે એવું જીવનમાં કાંઈ જ કર્યું ને. આપણી દશા જોઈને ગુરુદેવસિંહને ખેદ આવે છે કે દરકાર ક્યાં છે કે જેથી પરમાનંદનો તને અવકાશ આવે. સાધનાના આરાધનાના પર્વો આવે છે, કાળ અપેક્ષાએ ભલે પૂરા થતા હોય, પણ મારી એ આરાધનાની ધારા એ જે શરૂઆત કરી છે એ સાદિકા અનંતકાળ સુધી પરમાનંદ રહો એવી એક